દેવલાલીમાં પૂજ્ય ભાઈશ્રી લાલચંદભાઈનું તારીખ 17/12/89 સમયસર ગાથા 31 ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 260.
પછી એને ગ્રહણ કરે, સમજે, વિચારે, સ્વભાવના પક્ષમાં આવે, અનુભવ કરે, એ તો આગળ આગળ ની વાત છે. પણ વાણી સત્ય, વાણી સાંભળવા મળે નહીં જગતને, અસતના પ્રતિપાદનો મળે છે. આ કરો, તે કરો, હા હા.
નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો અવધ્યાયમ, ઓમકાર મંદુષયુક્તમ નિત્યમ જયંતિ યોગ્ય કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વિરુ મંગલમ ગૌતમો મણિ મંગલમ કુંડલિનીધારયોજન ધર્મોત્તમમંગલમ સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણકારકમ દાનમ સર્વધર્માનુગ્રહપ્રચારકમ. નમઃ સમયસારાય, સ્વાનવિદ્યાચકાર્થે સ્વભાવાય. આ શ્રી સમયસાર પરમાગમ શાસ્ત્ર છે. સમય અને સાર આ શાસ્ત્રનું નામ છે. તો સમયસાર જે વાચક છે, વાચક એટલે વચન, એ કોઈ વાચ્યને બતાવે છે. જેમ સાકર શબ્દ છે, ત્રણ અક્ષરનો બનેલો શબ્દ સાકર, તો સાકર શબ્દમાં સાકરનો અભાવ છે. સાકર શબ્દમાં મીઠી સાકર એમાં નથી. પણ સાકર શબ્દ કોઈ પદાર્થને બતાવનારો શબ્દ છે. તો સાકરને બતાવે છે એ શબ્દ. એવી રીતે આ સમયસાર શબ્દ છે. એ સમયસાર શબ્દ એમાં શુદ્ધાત્મા નથી. આ સમયસાર શાસ્ત્ર જે બતાવનાર છે, જીનવાણી દ્રવ્યશ્રુત, એમાં શુદ્ધાત્મા નથી. પણ એ શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવે છે. તો અહીંયા પણ સમયસાર છે અને અહીંયા પણ સમયસાર છે. આ સમયસારને બતાવનારું જે શાસ્ત્ર છે તેને પણ સમયસાર શાસ્ત્ર કહેવામાં આવે છે. સમયસારનો અર્થ એવો છે, શુદ્ધ આત્માનું નામ સમયસાર છે. સમયનો અર્થ છે, સમય એટલે જાણે અને પરિણમે તેને સમય કહેવામાં આવે છે. તો આત્મા જાણે પણ છે અને પોતાને જાણવા રૂપે પરિણમે પણ છે. અનાદિ અનંત, સ્વીકાર ન કરે એ જુદી વાત છે. એવો એ સમયનો અર્થ છે. અને સાર એટલે શું? સમય સાર, સાર એટલે જે શુદ્ધ આત્મા છે બધાની પાસે. એમાં સાર એટલે જેમાં મિથ્યાત્વના ભાવકર્મનો ત્રણેય કાળ અભાવ છે, નાસ્તી છે. પુણ્યપાપના પરિણામનો આત્મામાં અભાવ છે. આત્મામાં જે ખતવે છે પુણ્યપાપ, એને આત્માની ઉપલબ્ધિ પ્રાપ્તિ થતી નથી, એને સંવર પ્રગટ થતો નથી. શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ જ આત્મા મેળવે, અણશુદ્ધ આત્માને જાણે તે અશુદ્ધને જ મેળવે. સમય એટલે શુદ્ધ આત્મા, સાર એટલે જેમાં ભાવકર્મ રાગદ્વેષ મોહનો અભાવ છે. પરિણામમાં સદભાવ છે, પરદ્રવ્યમાં પરભાવનો સદભાવ છે, પણ સ્વદ્રવ્યમાં એનો અભાવ છે. અને જ્ઞાનાવરણના જે 8 પ્રકારના કર્મ, એનો પણ શુદ્ધાત્મામાં અભાવ છે. અને આ શરીરાદિનો કર્મ, એનો પણ આ શુદ્ધાત્મામાં અભાવ છે. ભાવકર્મ, દ્રવ્યકર્મ અને નો કર્મથી રહિત રહિત થશે નહીં, રહિત છે છે ને છે, ત્રણેય કાળ છે, અત્યારે છે. આ સમયસાર એટલે શુદ્ધાત્મા, જેમાં ભાવકર્મ વ્રત અવ્રતના વિકલ્પો શુભ અશુભના ભાવો, એનો આત્મામાં ત્રણેય કાળ ભાવ છે. શુદ્ધ આત્માને હિંસાના પરિણામ અડતા નથી, પાપના પરિણામ અડતા નથી,
અને અહિંસા એવા શુભ ભાવ પણ એને અડતા નથી. હા, એ શુભાશુભ રૂપે પરણમતો નથી, તેના ભાવે પરણમે તો જળ થઈ જાય. શુભાશુભ રૂપે થતો નથી, પરણમતો નથી એટલે એ રૂપે થતો નથી. એવો એક શુદ્ધાત્મા જે છે એને દ્રષ્ટિમાં લેતા ભવનો અંત આવી જાય છે. એને સીધી ભાષાએ બીજી ભાષાએ કહીએ તો આત્મ સાક્ષાત્કાર થયો કહેવાય, એને નથી કહે. અને અહીંયા એને સ્વસંવેદન પોતાના જ્ઞાનથી પોતાનો આત્મા જણાય છે. જણાય છે એટલે અનુભવાય છે, અને અનુભવાય છે એટલે આનંદનું વેદન આવે છે આત્મામાં, પર્યાયમાં. એને આ શુદ્ધાત્માનું અવલંબન લેતા એને સંવર નિર્જરા અને મોક્ષ પ્રગટ થાય છે. સંવર પ્રગટ પહેલાં થાય ને સમરપૂર્વક નિર્જરા. સંવર એટલે શુદ્ધિની પ્રાપ્તિ, નિર્જરા એટલે શુદ્ધિની વૃદ્ધિ, મોક્ષ એટલે શુદ્ધિની પરિપૂર્ણ દશા. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એવી દશા પ્રગટ થાય. પણ ભગવાન આત્મા અનાદિ અનંત ભાવકર્મ નિર્કર્મ મોહકર્મથી રહી છે, તે જ આત્મા આત્માને ઉપાધે છે. સર્વ આત્માઓને, સર્વ જીવ માત્રને આવો શુદ્ધાત્મા ઉપાધે છે. હવે અહીંયા 31મી ગાથામાં 31 ગાથાનો જન્મ કેમ થયો કે અજ્ઞાની પ્રાણી અનાદિકાળથી સ્તુતિ કરે છે ભગવાનની. તીર્થંકર સાક્ષાત ભગવાન હોય એની સ્તુતિ કરે છે. સ્તુતિ કરીને એમ માને છે કે આ દેહ છે તે જ આત્મા છે. દેહને આત્મા માનીને સ્તુતિ કરે છે, વંદન કરે છે, નમસ્કાર કરે છે. એમ આચાર્ય, એમ ગુરુ, ગુરુને નમસ્કાર કરે છે. પણ એ આ ગુરુનો આત્મા જુદો ને દેહ જુદો એમ એ માનતો નથી. દેહ તે જીવ છે, જીવ છે તે કોઈ ગરીબ આત્મા દેહથી જીવ જુદો અમને તો કાંઈ ખબર નથી એમ સ્તુતિ કરે છે. અને એને દેહ દ્રષ્ટિ થઈ જાય છે એટલે મિથ્યાત્વની સાથે શુભ ભાવ થાય છે. એ મિથ્યાત્વ ભાવનો અભાવ થઈને એને શુદ્ધ પર્યાય પરિણામ કેમ પ્રગટ થાય કે જે તું પરનું લક્ષ કરી ગયો છો, એ પરનું લક્ષ કરનાર એ તો ઇન્દ્રિય જ્ઞાન છે, એ તો ભાવ ઇન્દ્રિય છે. એ પરને જાણતા પરનું લક્ષ કરતા આત્માનું લક્ષ આવતું જ નથી. એ તો ઇન્દ્રિય જ્ઞાન ઊભું થયું આમ સ્તુતિ કરવા મીનો, તો એમાં તો પરને પ્રસિદ્ધ કરનારું પરાશ્રિત ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું, જે ઇન્દ્રિય જ્ઞાન શુદ્ધાત્માને તિરોભૂત કરે છે, આચ્છાદિત કરે છે અને પરની પ્રસિદ્ધિ કરે છે. ઇન્દ્રિય જ્ઞાન પરની પ્રસિદ્ધિ કરે છે. તો જે ઇન્દ્રિય જ્ઞાન પરની પ્રસિદ્ધિ કરે તે જ્ઞાન પરનું હોય, સોનું ન હોય. જે જ્ઞેયની પ્રસિદ્ધિ કરે છે તે જ્ઞાન પણ પોતે જ્ઞેય હોય છે. અને મારી પ્રસિદ્ધિ કરે તે જ્ઞાન મારું, પરની પ્રસિદ્ધિ કરે તે જ્ઞાન મારું નહીં. તે જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન અજ્ઞાન છે. આ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જે સ્તુતિ કરતો હતો એને ઇન્દ્રિય જ્ઞાન જીતવાની કળા આચાર્ય ભગવાન નિશ્ચય સ્તુતિ બતાવીને કહે છે કે તું આમ સ્તુતિ કરી રહ્યો છે અનંત કાળથી શુભ ભાવથી પુંજ મંદાય, અને સ્વર્ગનો દેવ પણ તું થા અને યાદીને દુઃખી થાય, કારણ કે મિથ્યાત્વનું શલ્ય સાથે લઈ ગયો છે. મિથ્યાત્વ છોડીને શુભ ભાવ હોય તો વ્યવહાર, મિથ્યાત્વ રાખીને શુભ ભાવ હોય તો અજ્ઞાન છે. મિથ્યાત્વ છૂટ્યા પછી સાધક આત્માઓ પણ તીર્થંકર ભગવાનની સ્તુતિ એનો ભાવ આવે, પણ એ પોતાને જાણતા જાણતા એને જાણે છે માટે એને એ દોષ નથી લાગતો. એને ચારિત્રનો દોષ આવે પણ શ્રદ્ધાનો દોષ લાગતો નથી, કેમ કે દેહથી તો ભિન્ન આત્માને જાણી લીધો છે એટલે એનો આત્મા પણ એના દેહથી ભિન્ન છે એવી જાણે છે. અહીંયા ભિન્નતા પાસે છે તો આ જગતના બધા દેહમાં રહેલો આત્મા એનાથી બધા આત્માઓ એના દેહથી ભિન્ન છે, ભગવાન આત્મા છે. કેમ કે દેહને જુદો પાડીને પોતાને જાણ્યો તો બધા આત્માઓ દેહથી જુદા છે એવું ભાન થઈ જાય છે. ભલે એ ભેદ જ્ઞાન ન કરે કંઈ નહીં, એ ભલે દેહને આત્મા માને, ભલે અજ્ઞાની દેહને આત્મા માને, પણ જ્ઞાની કહે છે કે તું માના છે તારું એવું સ્વરૂપ નથી, તારો આત્મા તો અત્યારે અમે, અત્યારે અમે દેહમાં રહેલો ભગવાન આત્મા તારા આત્માને જુદો જાણીએ છીએ એવું અમને જ્ઞાન પ્રગટ થઈ ગયું છે એમ કે છે. એક અતિન્દ્રિય જ્ઞાન એવું પ્રગટ થાય કે પોતાના જેવો આત્મા પોતાનો જણાયો એવો બધો બધા આત્મા આવ્યા. એકન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિયનો દેહ ભલે ગમે તે હોય, સ્ત્રીનો દેહ હોય, પુરુષનો હોય, કૂતરા બિલાડાનો દેહ હોય, પણ દેહમાં રહેલો દેહાતીત વિદેહી ભગવાન આત્મા અંદર બિરાજમાન છે. હા, એને તો લક્ષમાં લે અને પરનું લક્ષ છોડી દે, એ ગાથા છે ઇન્દ્રિય જ્ઞાન જીતવાની ગાથા. હવે નિશ્ચય સ્તુતિ કહે છે, તેમાં પહેલાં જ્ઞેય નાયકના શંકર દોષનો પરિહાર કરી સ્તુતિ કરે છે. જ્ઞેય નાયક એટલે શું? જ્ઞેય એટલે પોતાના શુદ્ધાત્માથી ભિન્ન જેટલા બાહ્ય પદાર્થો હોય એ જ્ઞેય છે, પણ એ જ્ઞાન નથી. અને આ જ્ઞાયક એ જ્ઞેયથી જુદો છે, અને જ્ઞેયને જાણનારા જ્ઞાનથી પણ જ્ઞાયક જુદો છે. જ્ઞેયો તો ભિન્ન છે, તીર્થંકર પરમાત્મા તો ભિન્ન છે, પણ એને જે જાણનાર જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે, ભાવ ઇન્દ્રિય છે, એ જ્ઞાનથી પણ આત્મા જુદો છે. એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે, એ જ્ઞાન નથી. જો એ જ્ઞાન હોત તો એને આનંદ આવવો જોઈએ, એમાં આત્મા જણાવવો જોઈએ, પણ આત્માનો તો અનુભવ ઇન્દ્રિય જ્ઞાનમાં આવતો નથી. માટે તે જ્ઞાન ચેતના નથી પણ કર્મ ચેતના છે. જ્ઞાન ચેતના એનું નામ કે જે જ્ઞાનમાં ભગવાન આત્મા જણાયા કરે, અનુભવમાં આવ્યા કરે અને પ્રત્યેક સમયે આનંદનું વેદન થયા કરે એનું નામ જ્ઞાન ચેતના છે. અને જે જ્ઞાનમાં પોતાનો આત્મા ન જણાય અને પરને પ્રસિદ્ધ કરે તે જ્ઞાન નથી પણ અજ્ઞાન છે, અને એ કર્મચેતના છે. અને કર્મચેતના તો દુઃખનું કારણ છે, એમાં સુખ લવલેશ છે નહીં, એવું ભેદ જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા અને ઇન્દ્રિય જ્ઞાન આ પાંચ ઇન્દ્રિયનો જે ઉઘાડ ભાવ ઇન્દ્રિય એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે, હેયરૂપ જ્ઞેય છે. એ જ્ઞેય અને જ્ઞાયક જુદા છે. ઇન્દ્રિય જ્ઞાન પાંચ ઇન્દ્રિયના ઉઘાડવાળું, આ તો દ્રવ્ય ઇન્દ્રિય છે, આવશે બધો વિષય, આને દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય. અને આના લક્ષથી જે જ્ઞાન સાંભળવાનો ઉપયોગ ચાલે છે ને અત્યારે, એ જ્ઞાન નથી જ્ઞેય છે. મેં સાંભળ્યું એટલે મેં પણ ક્યાં થાપ્યું? એને ઇન્દ્રિય જ્ઞાનમાં થાપ્યું. હા, કરે છે બીજો બીજાને પ્રસિદ્ધ. ઇન્દ્રિય જ્ઞાન બીજું છે, એ બીજાને પ્રસિદ્ધ કરે છે. જે પરને પ્રસિદ્ધ કરે તે જ્ઞાન પરનું હોય, અને જે સ્વને પ્રસિદ્ધ કરે તે જ્ઞાન મારું છે. પરને પ્રસિદ્ધ કરે તે જ્ઞાન મારું નથી, એવું ભેદ જ્ઞાન કરનારી ગાથા ઊંચા પ્રકારની છે. ગાથા જો ઇન્દ્રિયે જીણિતાણાં સહાવ અધિયમ મૂળવ્યાદમ તમ ખલુ દીદીધિયમ તે ભણંતી જે નિછિદા સાહુ. 31 ગાથા બોલો સાથે. એવા અંતરાત્મા ધર્માત્માઓ એમ ફરમાવે છે કે જે ઇન્દ્રિય જ્ઞાનને જીતે છે તેને જીતેન્દ્રિય જીન કહેવામાં આવે છે. એ જીન થઈ ગયો, ભગવાનનો લઘુનંદન થઈ ગયો, સમ્યક દર્શન જે થયું. ઇન્દ્રિય જ્ઞાનને જીતતા મોહ જીતાઈ જાય છે. સીધો મોહને જીતવાનો લાખ પ્રયત્ન કરશે કોઈ તો મોહ નહીં જીતાય, પણ ઇન્દ્રિય જ્ઞાનને જીતતા મોહની ઉત્પત્તિ થતી નથી. શું કહ્યું? કે જે જ્ઞાન જેનું છે એને ન જાણે અને જે જ્ઞાન જેનું નથી એને જાણે તો એમાં મોહ મમતા થયા વગર રહેશે નહીં. હવે મોહને કેમ જીતવો? ભાઈ આ દીકરો છે એ મારો નથી, મોટર મારી નથી, મકાન મારું નથી, ક્યાં જોઈને તું કર્યો છો? આ દીકરાને જોઈને કહું છું કે દીકરો મારો નથી, આ મોટર મારી નથી, મકાન મારું નથી, આ સ્ટેનલેસ સ્ટીલ મારું નથી, આ કાપડની દુકાન મારી નથી, આ વિજયાપટનું ઘર મારું નથી. ક્યાં ઊભીને તું વાત કર? એની સામે જોઈને કહું છું, એની સામે જોઈને કહેતા એ મારું નથી એમ નહીં આવે, પણ મારું છે એમ આવશે. ભલે ને ભાષા બોલે, ભાષા એમ બોલે છે મારું, પણ અંદરમાં તો મારું 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 મારું. કેમ? કે મારી ચીજ મને ન મળે તો પારકી ચીજને પોતાની મહિના વગર ન્યાય સમજાય છે. પોતાની વસ્તુ જ્યારે પોતાને પ્રાપ્ત થાય ત્યારે પારકી વસ્તુ પારકી વસ્તુ પણ જણાય તો એને મોહ થાય નહીં. માટે ઇન્દ્રિય જ્ઞાનને જીતતા મોહ જીતાય છે. મોહ એટલે મિથ્યા મમત્વ ભાવ જીતાઈ જાય છે ગ્રસ્ત અવસ્થામાં. એ ગાથા ઊંચી છે, ટીકા એની. પહેલા ગાથાનો અર્થ લઈ, જે ઇન્દ્રિયોને જીતીને, ઇન્દ્રિયો એટલે બહુ વચન વાપર્યું છે, ઇન્દ્રિયોને જીતીને નહીં પણ ઇન્દ્રિયોને જીતીને, જેમ પાંચ ઇન્દ્રિયો છે એ પણ ઇન્દ્રિય છે, પાંચ ઇન્દ્રિયના જે વિષય જાણવાના છે એ પણ ઇન્દ્રિય છે, અને આ દ્રવ્ય ઇન્દ્રિય એને પણ ઇન્દ્રિય કહેવાય. જેમ દ્રવ્ય કર્મના સંગે ભાવ થાય એને ભાવ કર્મ કહેવાય. દ્રવ્ય અને કર્મ, પાછળ આવ્યું કર્મ, પાછળ શું આવ્યું? દ્રવ્ય કર્મ. દ્રવ્ય એટલે જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મ ભગવાને કયા છે? છે કર્મ, છે કર્મ, કર્મમાં છે, કર્મ આત્મામાં નથી. તો એને દ્રવ્ય કર્મના લક્ષ્ય થતા પરિણામ, એને ક્રોધમાન માયાલોભના પરિણામને ભાવ કર્મ કહેવાય. જો ઓની પાછળ પણ કર્મ, દ્રવ્ય કર્મ, અને અહીંયા એના લક્ષ્ય થયો ભાવ, એનું નામ પણ ભાવ કર્મ. બેમાં કર્મ આવ્યો ને છેડે, પહેલામાં દ્રવ્ય ને બીજામાં ભાવ. દ્રવ્યમાં એટલે નિમિત્ત, ભાવ એટલે નૈમિત્તિક, કર્મ કોમન રહ્યું. શું કહ્યું? દ્રવ્ય કર્મ, ચારિત્ર મોહ ને દર્શન મોહ બે કર્મ છે મુખ્યપણે. તો એ દ્રવ્ય કર્મ છે. તો જો કર્મ છેલ્લું શબ્દ છે ને આગળ છે દ્રવ્ય, હવે દ્રવ્ય કર્મ આવ્યું તો દ્રવ્ય તે નિમિત્ત છે, દ્રવ્ય કર્મ તે નિમિત્ત, એના લક્ષ્ય નૈમિત્તિક જે ભાવ થયો તેનું નામ ભાવ. દ્રવ્યને ભાવ, દ્રવ્યને ભાવ, દ્રવ્યને ભાવને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આત્માની હારે નિમિત્ત નૈમિત્તિક સંબંધનો ત્રિકાળ ભાવ છે. આત્મા દ્રવ્ય કર્મનું લક્ષ્ય કરતો નથી, આત્મામાં થતા બહિર્મુખ પરિણામ લક્ષ્ય કરે છે, અંતર્મુખ પરિણામ પરનું લક્ષ્ય કરતા એ દ્રવ્ય કર્મ, એના સંગથી જે ભાવ થાય ને ભાવ કર્મ કહેવાય. રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયા લોભ હાસ્ય નથી, અતિ બધાય વિકારી પરિણામ માત્ર. ઈ જેમ દ્રવ્ય કર્મના સંબંધે પરિણામ થાય એનું નામ ભાવ કર્મ, એમ જ્ઞેયના સંગે જે જ્ઞાન થાય એનું નામ જ્ઞેયનો ભાવ. બોલો, ભાવકનો ભાવ અને આ જ્ઞેયનો ભાવ. જ્ઞેય એટલે પરજ્ઞેય, પરજ્ઞેય. હું એના પ્રત્યે રાગદ્વેષ કરતો નથી, હું તો પરને જાણું છું. રાગદ્વેષ કરું તો ભાવ કર્મ થાય ને, હું તો કેવળ જાણું છું. કે કેને જાણા? કે પરજ્ઞેયને. તો પરજ્ઞેયને જાણે ત્યારે એને ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થયા વિના રહેતું નથી. અને એ ભાવ ઇન્દ્રિય જેને જાણે એને પોતાનું માયના વિના રહેતું નથી. અને જે ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય એને જ્ઞાયક આત્મા, એને બેની એકતા બુદ્ધિ એને થઈ જાય છે. આ જ્ઞાન મારું છે, મેં જાણ્યું પરને. પરને કોણ જાણે છે? કે હું જાણું છું. જાણનાર તો ઇન્દ્રિય જ્ઞાન છે, અને મેં જાણ્યું તો મેં પણ હું ક્યાં થાય? પણ હું ઇન્દ્રિય જ્ઞાનમાં, આત્માત્મા મેં પણ આવ્યું. કેમ ના આવ્યું? કેમ ના આવ્યું? કે એ જ્ઞાન આત્માને જાણતું નથી.
તો જે જ્ઞાન આત્માને જાણે તો એમાં મેપણું આવી જાય, પણ જે જ્ઞાન પરને જાણે એમાં આ મેપણું અહીંયા ક્યાંથી આવે તો પરમાં મેપણું આવે. એકદમ ન્યાયની વાત છે આ, દરેકને અનુભવની વાત છે આ. કે ઇન્દ્રિયોને બહુવચન કહ્યું, પાંચ ઇન્દ્રિયો એના વિષયો અને પાંચ દ્રવ્ય ઇન્દ્રિય અને પદાર્થો એ બધા ઇન્દ્રિયો છે. એને જીતીને આંખે પાટા બાંધવા એ ઇન્દ્રિયને જીતવું નથી, કાનમાં અહીંયા ડાટા મારવા કે સાંભળવું નથી મારે એ ઇન્દ્રિયનું જીતવું, એ બધા ખોટે રસ્તે છે, સર્વજ્ઞ ભગવાનના મતથી બહાર છે, અજ્ઞાની જેવો છે. એને જીતીને જ્ઞાન સ્વભાવ વડે પોતાનો ભગવાન આત્મા અંદર બિરાજમાન છે, જેમાં ઇન્દ્રિય જ્ઞાનનો પણ અભાવ છે, જ્ઞાનનો સદભાવ છે અને ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ છે. જ્ઞાન એટલે જ્ઞાન દર્શન ગુણોનો એમાં સદભાવ છે. જ્ઞાન વિનાનો આત્મા ન હોય, પણ ઇન્દ્રિય જ્ઞાન વિનાનો તો હોય. ઇન્દ્રિય જ્ઞાન વિનાનો હોય છે એટલે ઇન્દ્રિય જ્ઞાન સંયોગમાંથી પણ અભાવ થઈને કેવું જ્ઞાન થઈ જાય. અત્યારે ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ છે એમ જેને દ્રષ્ટિમાં આવે એને સંયોગરૂપ જે ઇન્દ્રિય જ્ઞાન છે એ અલ્પકાળમાં અભાવ થઈને કેવું જ્ઞાન થાય. અત્યારે જુદાય ભાષે એને, અત્યારે જેને ઇન્દ્રિય જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન મારું છે, પરને જાણું છું હું, એ તો એને મોહ રાગ દ્વેષની સંસારની ઉત્પત્તિ થાય છે. માટે અહીંયા તીર્થંકર ભગવાનના દેહને જાણતા અજ્ઞાન થતું હતું, એ કહે છે કે એને જાણવાનું બંધ કરી દે. સાક્ષાત તીર્થંકર ભગવાનને જાણવાનું બંધ કરી દઉં કે હા, તો પછી શું હું કરું? કે તું તારા ભગવાનને જાણ. હા હા, કે અત્યારે જાણી શકાય મારાથી? હા, જાણી શું શકાય? જણાઈ રહ્યો છે એનો સ્વીકાર કર. અને તારા જ્ઞાનમાં ભગવાન આત્મા નિરંતર જણાઈ ગયો છે. પણ એને વિશ્વાસ નથી જીનવાણી ઉપર. નમસ્કાર કરે જીનવાણી અને ભગવાન ભાવીની પ્રતિમાને નમસ્કાર કરે, પણ ભગવાને કહ્યું છે કે પરને પ્રસિદ્ધ કરે તે જ્ઞાન આત્માનું નથી. આ બધું સમયસારમાં છે. પરને પ્રસિદ્ધ કરે છે તે જ્ઞાન પરનું છે પણ આત્માનું નથી. જે જ્ઞાન મને પ્રસિદ્ધ કરે તે જ્ઞાન મારું એ પણ કથનચિત છે. સર્વથા તો જ્ઞાયક ભાવ મારો છે. જે જ્ઞાન મને પ્રસિદ્ધ કરે તે જ્ઞાન મારું એ પણ કથનચિત છે. સર્વથા તો ત્રિકાળ જ્ઞાનાનંદ પરમાત્મા અતિન્દ્રનાથ મારો છે. ઇન્દ્રિયોને જીતીને જ્ઞાન સ્વભાવ વડે આ આત્મા જ્ઞાન સ્વભાવ છે. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાથન કરોતી કેમ પરભાવશ્ય કરતા આત્મા મોહયમ વ્યવહારી નામ. વ્યવહારી જનો રાગને હું કરું છું માને છે, પણ થાય છે તો એનામાં જ્ઞાન. રાગ જણાય છે, રાગ થતો નથી. જ્ઞાન તો થાય છે પણ રાગ જણાતા જાણે હું રાગી એમ જ્ઞાનને ભૂલીને રાગને ગ્રહણ કરે છે એટલે જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય છે. જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક, અધિક એટલે અન્ય દ્રવ્યથી જુદો ભગવાન આત્મા પોતાનો અંદર બિરાજમાન છે. આત્માને જાણે છે, આ શાસ્ત્રને જાણે છે એમ ન લખ્યું, આત્માને જાણે છે. એટલે જે આત્મા સર્વજ્ઞ ભગવાને જેવો જોયો એની દિવ્યધનીમાં જેવો આવ્યો એવો જ આત્મા અહીંયા છે. એવા આત્માને અંતરસન્મુખ થઈને જે જાણે છે તેને જે નિશ્ચયને એમાં સ્થિત સાધુઓ છે. આ સાધુની વ્યાખ્યા એવી છે કે શુદ્ધ ઉપયોગ દશા જેને હોય, નિરંતર આનંદનું ભોજન કરતા હોય એને સાધુ કહેવાય. એને દિવસમાં તો ઊંઘ હોય નહીં, રાતમાં પણ છેલ્લે પાછલા પરે પોણી સેકન્ડની ઊંઘ હોય, એક સેકન્ડની ઊંઘ હોય તો મુનિ નથી, સાધુ નથી, શ્રાવ થઈ જાય. એક મિનિટની ઊંઘ ન હોય, પ્રમાદ ન હોય, જેને પ્રમાદ ઉડી ગયો છે. પ્રમાદ તો પાપ છે. પ્રમાદ કેમ ઉડી ગયો? કે એવો આનંદની ભરતી આવે છે અંદરમાં ક્ષણને પળમાં કે એને જોલું આવતું નથી, એવા જાગ્રત થઈ ગયા છે. એવા જાગૃત થઈ ગયા
એના માટે દાખલો આપું, એક ઘણી વાર આપું છું કે કાપડના વેપારી હોય, આપણા ઘરના જ માણસની વાત કરો ને, બીજાને ક્યાં કાપડિયાનું કે અમારું ક્યાં નામ લીધું, કારણ કે સત્તાપ્રિય કોઈ માણસ હોય તો તમારું નામ લ્યો માં. ભાઈ આ તો દ્રષ્ટાંત છે, આ ક્યાં કોટની વાત છે કે કાપડના વેપારી હોય ને એવી સિઝન લગ્નની હોય અને ઘર બાજુમાં હોય અને ક્યાં દુકાન આગળ ને ઘર પાછળ એમ પણ ઘણાને હોય, તો એક વાગે રોજ જમવા જતા હોય અને બે વાગ્યા એટલે એની માં મોકલે કે જા તારા પપ્પાને બોલાય, રસોઈ ઠરી જાય છે, છોકરો આવે પપ્પા જમવાનું થઈ ગયું છે, બે વાગી ગયા, આજે ભૂખ નથી લાગી, જા કહી દેજે તારી મમ્મીને. કારણ કે ઘરાક હોય અને પૈસાની રમછટ બોલતી હોય, અંદરમાં એક સાડી વેચે અને 20 રૂપિયા 25 રૂપિયા કોઈને 50 કોઈમાં હો જે હોય જેવી કિંમતી, સમજી ગયા, એવી ટંકસાર પડતી હોય, ભૂખ મરી જાય, ભૂખ ન લાગે. કેમ ભૂખનું દુઃખ નથી લાગતું? કેનું લક્ષ લક્ષ્મી ઉપર છે, લક્ષ ફરી ગયું, લક્ષ ફરી ગયું એટલે ભૂખ નથી લાગતી, એમ જ એનું આત્મા ઉપર લક્ષ આવી ગયું ને આનંદનું ભોજન કરે છે. આહા, એની ઊંઘ ઉડી જાય છે, એની ઊંઘ આવતી નથી. ઊંઘ તો પાપ છે, ઊંઘવું એ કઈ પુણ્ય નથી, ધર્મ તો નથી, પણ પુણ્ય પણ નથી, નથી પાપ છે, પાપ ના. હા, મુનિ દશા સાધુની વાત આવી ને, હા, નિશ્ચય, જે નિશ્ચય નહીંમાં સ્થિત સાધુઓ છે, આત્મામાં સ્થિત છે, આત્મામાં રમણ કરે છે, ક્ષણ અને પળમાં આત્મામાં લીન થાય છે, અને ચારિત્ર દશા કહેવામાં આવે છે. ચારિત્રની વ્યાખ્યામાં પણ ફેર પડી ગયો, પાંચમા વ્રતના પરિણામ ચારિત્ર નથી, ચારિત્રનો મળ ને મેલ ને દોષ છે, ગુણ નથી, હોય છે ખરા, પાંચમા વ્રતના પરિણામ સ્વરૂપમાં લીન ન હોય, છઠ્ઠું ગુણ સ્થાન આવે ત્યારે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ એવા વિકલ્પો ઉઠે છે, પણ એને હેયપણે જાણે છે, મારું સ્વરૂપી નથી. આ જે નિશ્ચય નહીંમાંથી સાધુઓ છે તેઓ ખરેખર જીતેન્દ્રિય કહે છે, પોતે જીતેન્દ્રિય થયા છે, હવે બીજાને જીતેન્દ્રિય કેમ કહેવાય? કે જે પોતાના જ્ઞાન સ્વભાવ વડે ઇન્દ્રિયોને જુદી કરીને અનુભવે એ જીવોને હું જીતેન્દ્રિય જીન કહું છું. પોતે તો જીતેન્દ્રિય થયા છે, પણ આવું જો કોઈક કરે, ઇન્દ્રિય જ્ઞાનને જીતીને આત્માનો અનુભવ કરે, તો અમે એને જીતેન્દ્રિય કહીએ છીએ. પછી જીતમો અને ક્ષીણમો હજી બાકી, 32મી ગાથામાં જીતમો ચારિત્રનો જે પાંચમા વ્રતનો દોષ આવતો હતો એને જીતીને શ્રેણી માને છે, અને પછી 33મા શપક શ્રેણી માનીને મોક્ષય કરે છે. ઉપશાન અને શપક ક્ષય એ બે પ્રકાર આવે છે, ઉપશમ એટલે ચારિત્રનો દોષ, ઉપશમ શ્રેણી ઉપશમ શ્રેણી આવે છે, દબાઈ જાય છે દોષ, અને 12મા ગુણ સ્થાને સીધો જાય, ક્ષય કરે છે અને પરમાત્મા થાય છે. એ તો સાધુની સ્થિતિ છે. અહીંયા તો અત્યારે મિથ્યાદૃષ્ટિ જીવોને આત્માનો અનુભવ કેમ થાય અને ભગવાનની સ્તુતિ કેમ થાય, એ સ્તુતિ શીખડાવે છે, એને સ્તુતિ કેમ કરવી ખબર જ નથી, સ્તુતિ કેમ કરવી ખબર નથી. કલાક કલાક બબે કલાક મંદિરમાં બે કલાક પૂજા કરવી, તેઓ ખરેખર જીતેન્દ્ર કહે છે. ટીકા મુનિની મુખ્યતાથી વાત કરે છે. જે મુનિ દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિશે ભૂત પદાર્થો એ ત્રણેયને પોતાનાથી જુદા કરીને, એટલે જુદા છે એમ જાણીને, સર્વ અન્ય દ્રવ્યોથી ભિન્ન, તમામ પ્રકારના લોકાલોકથી ભિન્ન પોતાનો જે શુદ્ધાત્મા, દુશ્મન દાખલો આપ્યો હતો, બીજી મુસંબીથી જુદો પડ્યો, એક મુસંબી લીધી, બીજા ફ્રૂટથી તો ચૂંટણી આરે તો મુસંબી નું લક્ષણ મળતું નથી, પણ બીજા મુસંબી ને આ મુસંબી ને પ્રદેશ ભેદ, ક્ષેત્ર ભેદ છે, માટે જુદાય છે, લક્ષણ એ જ છે. શું કર્યું? મુસંબી બધી સરખી, સુપર બધી મુસંબી બધી, સત્તા બધાની ભિન્ન ભિન્ન છે એમ જીવો જીવ અપેક્ષા એ બધા સરખા પણ સત્તા અપેક્ષા એ
જુદા જુદા
જુદે જુદા છે. એમ અન્ય દ્રવ્યો થી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે. હા શાસ્ત્ર વાંચે છે અને ધારણા રાખે છે ને શ્લોક બોલે છે એ જ્ઞાન નથી પ્રભુ, એ જ્ઞાન નથી. ભૂલો તો આત્મ જ્ઞાન છે, જ્ઞાન છે બાકી ભૂલો અજ્ઞાન. આત્મ જ્ઞાન છે,
જ્ઞાન છે
બાકી
ગુરુ અજ્ઞાન.
રમદાસ ચુલક પરમાવે સાધક થઈ ગયા છો, શ્રાવક ચુલક
બરાબર
એ પરમાવે. અન્ય દ્રવ્યો થી ભિન્ન પોતાના આત્માને. હા હજી તો પારકી પંચાયતમાં પીડાય પ્રમાણ ને અને આમ કીધું અને આમ કીધું હા વાંધો ના. અરે ભાઈ તારે ને એને શું લેવા દેવા, કઈ ભાગીદારી નથી. તારે પાર્ટનરશિપ ડીડ હોય તો એની ચિંતા કરતો કે પાપ કરે તો ડેબિટ નોટ આવે, કોઈ કરે તો કઈ. તારે ને એને કઈ લેવા દેવા ને મફત નું એનું વિચાર શું કરે. હા પ્રમાણ ની બહાર જામા પ્રમાણ માં આવીને મુસંબી માં અટક માં મુસંબી માં તેનો ખેંચી લે અને પોતાને ફેંકી દે. હા બરાબર. અન્ય દ્રવ્યો થી ભિન્ન પોતાને લક્ષણ એક છે. શું કહ્યું? મુસંબી બધી સરખી ઉપર ઉપર થી મુસંબી બધી સત્તા બધાની ભિન્ન ભિન્ન છે. એમ જીવો જીવ અપેક્ષા એ બધા સરખા પણ સત્તા અપેક્ષા એ
જુદા
જુદે જુદા છે. એમ અન્ય દ્રવ્યો થી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે. હા શાસ્ત્ર વાંચે છે ને ધારણા રાખે છે ને શ્લોક બોલે છે એ જ્ઞાન નથી પ્રભુ, એ જ્ઞાન નથી. ભૂલો તું આત્મ જ્ઞાન તે જ્ઞાન છે બાકી બુરો અજ્ઞાન. આત્મ જ્ઞાન તે
જ્ઞાન છે
બાકી
બુરો અજ્ઞાન. રમદાસ ચુલક ફરમાવે
સાધક થઈ ગયા છો હો શ્રાવક ચુલક
બરાબર
એ ફરમાવે. અન્ય દ્રવ્યો થી ભિન્ન પોતાના આત્માને. હા હા હજી તો પારકી પંચાયતમાં પીડાય પ્રમાણ ને અને આમ પીનું અને આમ પીનું હા વાંગ્યો ના. અરે ભાઈ તારે ને એને શું લેવા દેવા, કાંઈ ભાગીદારી નથી. તારે પાર્ટનરશિપ ડીડ હોય તો એની ચિંતા કરતો કે પાપ કરે તો ડેબિટ નોટ આવે, કોઈ કરે તો કંઈ. તારે એને કંઈ લેવા દેવા ને મફતનું એનું વિચાર શું કરે. હા પ્રમાણની બહાર જામાં પ્રમાણમાં આવીને મુસંબીમાં અટકમાં મુસંબીમાં તે રસ ખેંચી લે અને છોતાને ફેંકી દે. હા અન્ય દ્રવ્યથી પણ પોતાના આત્માને અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જીતેન્દ્રિય છે. હવે આગળ ટીકા, આ તો ઉપર કાઉન્સ કર્યો હતો એનો ખુલાસો. હવે આગળ અનાદિ અમર્યાદરૂપ બંધ પર્યાય ના વશે જેમાં સમસ્ત સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે. શું કહે છે? આ સ્વ ના પર એવો જે વિભાગ છે એટલે જુદાઈ છે. સ્વતત્વ ભિન્ન ને પરતત્વ ભિન્ન છે. સ્વમાં પરની નાસ્તી છે એવી આત્માની અસ્તિ છે. જગત આખું, જગત આખું મારા પણે નથી, એ એના પણે ભલે હો મારા પણે તો હું મારો એકલો આત્મા છે અને આખું જગત મારા પણે નથી, મારા મેં નાસ્તી છે. એટલે એમાં જે ભિન્નતા છે બે દ્રવ્યની સ્વપરની એને બદલે સ્વ અને પર એ બે જાણે એક હોય, દેહના આત્મા એક હોય, કર્મના આત્મા એક હોય, રાગના આત્મા એક હોય એમ અનાધિકારથી માને છે. એટલે એને સ્વ અને પરનો વિભાગ જુદાય અસ્ત થઈ ગયું છે, જુદાય એને ખ્યાલમાં આવતી નથી. સાકર અને સાકરમાં રહેલો મેલ ખાંડ ખાંડમાં, આ ફૂલ સાકરમાં મેલ ન હોય, ફૂલ સાકરના ગાંગડા એવા હોય સફેદ એ નહીં, ખાંડમાં મેલ હોય તો મેલ જુદું છે ને એમાં ગળપણવાળી સાકર જુદી છે. ક્યારે? કે જ્યારે મેલ છે ત્યારે મેલ અને સાકર બે વચ્ચે સંયોગ સંબંધ છે પણ તાદાત્મ સંબંધ. ગળપણ ને સાકર જુદું ના પડે પણ મેલ ને સાકર તો જુદા પડે. એમ આ અન્ય દ્રવ્યથી અધિક પોતાનો જુદો આત્મા છે એનું સ્વ અને પરનો વિભાગ નામ જુદાય હોવા છતાં આ દેહ મારો, દેહ મારો દેહ ને આત્મા એક મહિના, કર્મ મારા મેં બાંધ્યા કર્મ, કર્મ આત્મા કદી બાંધતો નથી, પૂર્વે બાંધ્યા નથી, વર્તમાનમાં બાંધતો નથી અને ભવિષ્યમાં પણ બાંધશે. કર્મ બંધાય ખરા પણ બાંધે નહીં. તો બંધાય છે એનો કરનાર કોણ? કે પૂદગલ, એનું નિમિત્ત કારણ કોણ? કે અજ્ઞાની નો અજ્ઞાન ભાવ. ભગવાન આત્મા નિમિત્ત કરતા પણ નથી, ઉપાદાન પણ કરતા ઉદગલ, નિમિત્ત કરતા અજ્ઞાની નું શુભાશુભ ભાવ, અને ભગવાન આત્મા કરતા શેષણ એકા જુદો એને જુદો રહેલો છે. આત્મા કર્મ બાંધે છે એમ કેવું રેવા દે? આ આત્માનો અનાદર થઈ જાય છે. આત્મા કર્મ બાંધે ને ભવે એ અજ્ઞાની, આ સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે. એ બોલે છે, બકે છે કે આત્મા કર્મને બાંધે ને કર્મને ભોગવે. આ કર્મની પૂજા કરો કેવું ચાલ્યું? આ ગોટાળા ભરેલું વાત છે બધું. સ્વપ્નનો વિભાગ અસ્ત થઈ ગયો. સ્વપર જુદું હોવા છતાં એક જેવું લાગે છે, અર્થાત જેવો આત્માની સાથે એવી એક થઈ રહી છે કે તે ભેદ દેખાતો નથી. અનાદિ અમર્યાદ રૂપ, ભૂતકાળથી માંડીને અનાદિકાળથી તેની મર્યાદા નથી એવા બંધ પર્યાયના વશે, જે દ્રવ્યકર્મનો બંધ છે અને ભાવકર્મનો બંધ છે એના વશે થઈને, જેમાં સમસ્ત સ્વપરનો વિભાગ, આ ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય મહાપદાર્થ એ બે ભિન્ન હોવા છતાં બેનો વિભાગ જુદાય દેખાતી નથી, અસ્ત થઈ ગયું છે, એકત્વ ભાષે છે. વિભક્ત હોવા છતાં એકત્વ ભાષે છે, અર્થાત જેવો આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ જુદાય દેખાતો નથી. આત્મા અને શાસ્ત્ર જ્ઞાન એની સ્વભાવથી જુદાય છે, પણ એ આત્મા જ્ઞાન જુદું, આત્મા જુદો, શાસ્ત્ર જુદું, શાસ્ત્ર જ્ઞાન જુદું, એ બધાની જુદાય છે એને એકત્વ કરીને માને છે. આત્મા જુદો, આત્માનું જ્ઞાન જુદું, ઇન્દ્રિય જ્ઞાન જુદું, અને દ્રવ્ય ઇન્દ્રિય જુદી, બહારના પદાર્થો જુદા, સ્વ અને પર જુદા હોવા છતાં એને એક મેક લાગે છે, તેથી એને ભેદ દેખાતો નથી. એવી શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્ય ઇન્દ્રિયો શું કહે છે, આ શરીર છે ને એ અવયવી છે, અને આ એટનો અવયવ છે. અહીંથી શરૂ થાય સ્પર્શ ઇન્દ્રિય, રસ ઇન્દ્રિય, ઘ્રાણ ઇન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય, શ્રોત ઇન્દ્રિય, આમ થાય છે. આ દ્રવ્ય ઇન્દ્રિય પૂતગલ પરમાણુની રચના છે, આત્માની રચના નથી. આ જીભ કોણે રચી? રચનાર કોણ? કે ભગવાન? કે ના. કે કર્મ? કે ના. આત્મા? તો કે ના. તો પછી છે તો ખરું, એને કોઈ રચના કરનાર તો છે કે નહીં? કે હા, પૂતગલ એની રચના કરે છે તો કરો, હું તો રચના કરનારો નથી. એ પરમાણુની બનેલી પાંચ ઇન્દ્રિય છે, એ શરીર પરિણામને પ્રાપ્ત એક શરીરનો સ્પેરપાર્ટ છે. આ એક શરીર છે આખો, એનો એક ભાગ, જે મોટરમાં સ્પેરપાર્ટ હોય ને એમ આનો પાર્ટ છે, ભાગ. આ બધો આખો ને આ બધો ભાગ છે. હા, શરીર જેમ પૂતગલથી બનેલું છે એમ આના પાર્ટ છે, એ પણ પૂતગલની રચના છે, એ જીવની રચના નથી. કેમ કે એમાં ચેતનતાનો અભાવ છે. આ પૂતગલ કંઈ જાણતું નથી, પૂતગલ જે છે એ કંઈ જાણતું નથી. એનાથી ભિન્ન રહેલો જે આત્મા છે, એ આત્માને જાણતા જાણતા જાણે તો સમ્યક, આત્માને જાણવાનું છોડી જાય તો ઇન્દ્રિય જ્ઞાનની સાથે એને એકત્વ બુદ્ધિ થાય છે. એના માટે એક તત્વજ્ઞાન કર્મીના દ્રષ્ટાંત છે, બહુ સહેલું સમજી શકાય એવું, મુસમી જેવું દાખલા આપ્યો ને સવારે, કે શરીરમાં તાવ આવ્યો હોય કોઈને, બુખાર, શરીર ગરમ થઈ ગયું હોય, તો હાથમાં લાકડી હોય તો લાકડીથી આમ જુએ તો આ ઠંડી અવસ્થા છે, ગરમ કાંઈ લાકડીની ખ્યાલમાં આવે? બલુભાઈ ના પાડે, ના જવા જોઈએ, એ તો પીન છે. પણ આ જે નખ છે એ તો એ ચોટેલો છે, આમ નખથી લાંબા નખ કરે છે ને અટાણે યુવાનો, એ નખથી આમ જુએ તો ગાઢીઓની અવસ્થાનો ખ્યાલ આવે? ના આવે. ત્યારે આ જે ટેરવું છે આટલું, એ શરીરનો એક ભાગ છે, શરીરનો આમ જ્યાં અડાડે અરે તો તાવ ભીરો છે શરીરમાં, એના દ્વારા શરીરમાં તાવ છે એ ખ્યાલમાં આવે છે. અભેદનો ભેદ, એની જાતનો અવયવ છે એ જાણી શકાય. એવી રીતે આ આત્મા છે એને એક લાકડું છે અને એક વધેલો નખ. લાકડું એટલે દેહ, કર્મ લાકડું છે, એના દ્વારા આત્માનું સ્વરૂપ જાણી શકાતું નથી, અનુભવી શકાતું. અને રાગ જે પુણ્યના ભાવ, એના દ્વારા પણ આત્માનું સ્વરૂપ જાણી શકાતું. અને પરાશ્રિત જે ઇન્દ્રિય જ્ઞાન, એ વધેલા નખ છે, એના દ્વારા પણ આત્માનું સ્વરૂપ જાણી શકાતું. પણ એક ઉપયોગ લક્ષણ છે આત્મામાં, સમયે સમયે પ્રગટ થાય છે. એ અવયવીનો અવયવ છે, એ ઉપયોગ લક્ષણ દ્વારા પહેલાં આત્માનું અનુમાન થાય અને પછી એના દ્વારા અનુભવ થાય. માટે જ્ઞાન વડે જ્ઞાયક જણાય છે, જ્ઞેયથી જ્ઞાયક ન જણાય. જ્ઞેય એટલે કે ઇન્દ્રિય જ્ઞાન અને દ્રવ્ય ઇન્દ્રિય, એનાથી આત્મા જાણી શકાતો નથી. માટે શરીર પરિણામને પ્રાપ્ત, શરીરનો એક ભાગ જે દ્રવ્ય ઇન્દ્રિયો, પાંચ પ્રકારની દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય. ભાવિન્દ્રિય પછી કહેશે, પહેલાં દ્રવ્ય ઇન્દ્રિય છે, નિમિત્તનો નિષેધ કરે છે, પછી નૈમિત્તિકનો નિષેધ કરશે. આ નિમિત્ત કહેવાય. જ્યારે ભાવિન્દ્રિય કામ કરે ત્યારે આનું અવલંબન લે છે તો એને ભાવિન્દ્રિય કહેવાય અને દ્રવિન્દ્રિય કહેવાય. આને નિમિત્ત કહેવાય અને ભાવિન્દ્રિયને નૈમિત્તિક. નૈમિત્તિક કહેવાય કે સ્વાભાવિક જ્ઞાન કહેવાય. નૈમિત્તિક એટલે દોષ કે ગુણ, દોષ. હા હા, બધું આવડે પણ જો આત્મવિદ્યા શીખી નહીં, હા તો બેકાર છે, બધું બેકાર. એના ફોટા આવે, એના માનપત્ર આપે, આ હા, શું એને કરોડો કમાણો, શું એને દાન આપ્યા, પણ એકલા વિનાના મીંડા ક્યાંનો ક્યાં ગોથું ખાઈ જશે કંઈ ખબર. એ ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હતા, એક વાણનો દ્રષ્ટાંત આપે. વાણ નદીમાં આ કાંઠેથી બીજા કાંઠે જવાના, બીજા બે બે રૂપિયા લે ચાર્જ બીજા વાણવાળા. આ કે એક રૂપિયો, ચાલો એક રૂપિયો, એક રૂપિયો, એક રૂપિયો. તો લોભિયા હોય ને, ઓલો બે રૂપિયા કે આ એક રૂપિયા સારો ને બેઠા એમાં. હા, અને નદીમાં વાવાઝોડું આવ્યું. હા પંડિત, તમને શું આવડે છે? અરે મને તો સંસ્કૃત આવડે છે, ભાગવી આવડે છે, આ મારી ન્યાય વ્યાકરણ બધું શીખ્યો છે. પણ તરતા આવડે છે કે ના? એ નથી આવડતું કે હમણાં વાણ ડૂબશે, મરી જાતો તમે બધા. આ બધું આવડે છે પણ તરતા એનું નથી આવડતું. એમ જેને આત્મા દ્રષ્ટિમાં ન લીધો, આ એનો ભાવ હારી જાય છે. ક્યાં ગૂથું ખાઈ જાય, ક્યાં વયો જાય. અહીંયા એર કન્ડિશનમાં બેઠો હોય એવા કોઈ માટીના ઘર નથી કે ભાવ પૂછે, એને ઓળખે પણ નહીં. હા હા, એના ઘરમાં ઉંદર થાય કદાચી, મમતા રહી ગયો હોય તો. હા, ને ઉંદરને પાંજરામાં પૂરીને મૂકી આવે. હા, આ સ્થિતિ છે અજ્ઞાની, પણ જાગતો નથી. ચેત ચેત નર ચેત. હા હા, ચેતી જા, વખત છે, નહીતર આંખ વિચાઈ જાય, પછી આવું ફરીથી યોગ મળવો મુશ્કેલ છે. એવી શરીર પ્રેરણ જે દ્રવિન્દ્રો, તેમને તો નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતા હતી. જો ભેદ ના, હા, લોકો એમ કહે છે કે સોનગઢના સંત કંઈક વ્યવહારની વાત કરતા નહોતા, એટલી નિશ્ચયની વાત કરતા હતા. અરે સોનગઢના સંતે જે વ્યવહારની વાત કરી છે એ તે સાંભળી નથી. વ્યવહારની વાત કેને વ્યવહાર કહેવાય એ વાતે જગતને ખબર નથી. જગત તો એમ માને છે કે શુભ ભાવ કરવો, વ્રત પાળવા, જાત્રા કરવી, પૂજા કરવી, એ વ્યવહાર છે. વ્યવહાર નથી ભાઈ, વ્યવહાર નથી. એ પુણ્યના પરિણામ આવે ને, શુભ ભાવ આવે ને, ત્યારે એનાથી મારો આત્મા જુદો છે એમ વારંવાર વિચારું, એનું નામ વ્યવહાર છે. દેહથી મારો આત્મા જુદો છે, આ કર્મથી આત્મા હું તો જાણનાર છું. હું રાગનો કરનાર નહીં, હું રાગનો જ્ઞાતા પણ ખરેખર નહીં, હું તો જ્ઞાયકનો જ્ઞાતા છું. એમ વારંવાર બે તત્વને જુદા પાડીને એને અંતર્મુખ જ્ઞાનનો પ્રયોગ કરવો, એનું નામ વ્યવહાર છે. અને અભેદનો અનુભવ, તેનું નામ નિશ્ચય છે. ભેદ જ્ઞાનનો વિકલ્પ, તે વ્યવહાર છે. વ્યવહાર, આનું નામ વ્યવહાર છે કે જે નિશ્ચયને અનુકૂળ છે. શુભ ભાવ કરતાં કરતાં શુદ્ધ થાય એમ ત્રણ કાળમાં છે નહીં. હા હા, અશુભનો ત્યાગ કરો પછી શુભ કરો. શુભ કરતાં કરતાં, હા હા, શુભ કરતાં કરતાં, કશાય કરતાં કરતાં વિકરાગ ભાવ પ્રગટે કોઈ દી હા કસાય છે તીવ્ર નિમન બે ભેદ છે. નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી આ દ્રવ્યજી છે એ મારા જાણવાનું નિમિત્ત પણ નથી. એ ચીજ આંખ તો મારી નથી. આ આંખ છે દ્રવ્ય ઇન્દ્રી, એ તો આત્માની નથી. કેમ કે આ તો જળ છે. આ તો ભલે એ જળ છે પણ મને જાણવાનું નિમિત્ત છે. આ કે ના એ જાણવાનું નિમિત્ત ન હોય શું થયું. જાણવાનું નિમિત્ત તો આત્મા છે. આત્માને આશ્રય જાણની ક્રિયા પ્રગટ થાય. આને આશ્રય જાણની ક્રિયા પ્રગટ થાય. હા એ જો તું જાણવાની ક્રિયામાં આ નિમિત્ત છે આંખ હોય તો જણાય તો કાયમ માટે તને શરીરને શરીર પરિણામને પ્રાપ્ત ઇન્દ્રિય મળ્યા કરશે. ઇન્દ્રિયાથી ભગવાન આત્માનો અનુભવ થાય. કે સાધન તો ખરું કે નહીં. આંખ હોય તો જણાય, મોતિયા હોય તો ન જણાય, આત્મા હોય તો જણા એમ લેને. હા જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જાણવાની ક્રિયા ચાલુ જ છે. જો આંખ હોય તો જણાય તો સિદ્ધ ભગવાનની આંખ નથી તો શું થાય. એનું જાણપણું બંધ થઈ ગયું. એના માટે એને આંખ પાછું સંસારમાં આવવું પડે. હા એ સાધન નથી ભાઈ. આ પાંચ ઇન્દ્રી, આ જળ દ્રવ્ય ઇન્દ્રી એ જાણવામાં નિમિત્ત પણ નથી. કેમ કે એને નિમિત્ત માનતા નૈમિત્તિક ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થશે પણ આત્મજ્ઞાન પ્રગટ. હા જાણવાનું સાધન તો આત્મા છે. કરતા આત્મા અને કારણ પણ આત્મા છે. આ કોઈ નિમિત્ત કારણથી જ્ઞાન પ્રગટ થતું નથી. નિમિત્તના લક્ષ્ય નૈમિત્તિક વિભાવભાવ પ્રગટ થાય. સંસારમાં રખડશે ભાઈ, મોહ થશે. ભેદ અભ્યાસની પ્રવીણતાથી ભેદનો અભ્યાસ કર્યો વારંવાર. અભ્યાસ એટલે વારંવાર જે આ દ્રવ્યજી છે એના લક્ષ્યે જે જ્ઞાન થાય એ જ્ઞાન મારું નહીં. એ જ્ઞાન પારકું છે. એ જ્ઞેય છે, ભાવિન્દ્રી છે. ભાવિન્દ્રી અને દ્રવ્ય ઇન્દ્રિયને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ભાવિન્દ્રીમાં આત્મા નિમિત્ત નથી અને અતિન્દ્રિય જ્ઞાનમાં દ્રવ્ય ઇન્દ્રિય નિમિત્ત નથી. ભાવિન્દ્રી પ્રગટ થાય એમાં આત્મા હેતુ નથી અને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય એમાં દ્રવ્ય ઇન્દ્રિય નિમિત્ત નથી. વસ્તુ તો ઇન્દ્રિયાતીત છે. જાણવા માટે એને કાનની કાંકની જરૂર નથી. એ તો સીધું જ્ઞાન અંદરમાં વળી અને આત્મા જાણે છે. વચમાં દલાલની કઈ જરૂર નથી. ડાયરેક્ટ હા હા ડાયરેક્ટ ડેલિંગ હોય છે ને, ઓપરેટરની જરૂર નહીં. વચ્ચે સીધો ઉપયોગ ઉદરમાં લઈને હું તો જાણનાર છું ને જાણનાર મને જણાય છે, બીજું જણાતું નથી. ત્યાં ઇન્દ્રિય જ્ઞાન અટકી જાય છે ને નવું એ જ્ઞાન પ્રગટ થાય છે ને એમાં આત્માના દર્શન થાય. ત્યારથી ધર્મની શરૂઆત કહેવામાં આવે છે. આત્માને જાણ્યા વિના અનુભવ વિના કંઈ ધર્મની શરૂઆત હતી નથી. દાખલો આપું છું ઘણી વાર. છોટુભાઈ વિરાણીએ પ્રશ્ન કર્યો હતો ગુરુદેવને કે સાહેબ જો આપ કહો છો કે આત્માના અનુભવથી ધર્મની શરૂઆત થાય, અમે આત્માનો અનુભવ તો કરી શકતા નથી, થતો નથી, કરવાની ભાવના થતો નથી, પાપ તો કરવું નથી કેમ કે પાપ કરીએ તો નરક નિગોદમાં જાય, વચ્ચે રહ્યું પુણ્ય તો પુણ્ય કરવું કે ન કરવું. એને એમ કે બેમાંથી એક જવાબ આપશે. એને તો એમ હતું ને કે બેમાંથી એક તો જવાબ આપે ને. પ્રશ્ન એવો મૂક્યો કે પુણ્યના પરિણામ કરવા કે ન કરવા, તો બેમાંથી એક જવાબ આપે. એને જવાબ જ ત્રીજો આપ્યો કે જ્યારે જ્યારે આર્યજીવને દયા દાન કરુણા કોમળતાના પરિણામ આવે ને તો એનાથી આત્મા જુદો છે ને એમ વારંવાર જાણવું. હવે પુણ્ય કરવું એ જવાબ ના આપ્યો અને પુણ્ય ન કરવું કેમ કે આત્મા કરતા જ નથી. કરતા હોય તો કરવું ન કરવું બે ભેદ આવે પણ આત્મા તો કરતા છે. પુણ્યના પરિણામનો આત્મા કરતા, પરિણામનો કરતા પરિણામ છે એની યોગ્યતા અનુસાર થાય છે એનાથી જુદો આત્માને જાણ. હા હા પુણ્યનો પરિણામનો કરનાર આત્મા નથી. જે પુણ્યનો કરનાર આત્મા છે તેને અશુદ્ધ આત્માની પ્રાપ્તિ થશે. થોડોક અભ્યાસ તો જોઈએ, થોડોક અભ્યાસ ધીરુભાઈ થોડોક અભ્યાસ તો જોઈએ. ધીરુભાઈ જિજ્ઞાસાથી પૂછતા હતા, ટ્રેનમાં સાથે હતા. ટ્રેનમાં તો બધા કોઈ કુદરતી વાતો થી થાય ને. આત્માને જાણ્યા વિના અનંત કાળથી રખડે છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામો, નવ તત્વ નથી જાણ્યા માટે રખડે છે નહીં, સદૈવ ન જાણ્યા માટે રખડે છે નહીં, મંદિર નથી બંધાવ્યા માટે રખડે છે. તો મંદિર તો શ્રીમંતો બંધાવે ને, ગરીબનું શું થાય? ઉપવાસ નથી કર્યો માટે રખડે છે કે નહીં? તો બોલ્યો હોય ઉપવાસ કરે, ના શક્તિ ન હોય તો ઉપવાસ ન કરે. આત્માને જાણતો નથી તે રખડે છે, અને આત્માને જાણે છે તે પામે છે. મૂળ આત્મા છે. નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જે અંતરંગમાં, જો આ દ્રવિંદી છે ને એનાથી જુદો આ બહિરંગ છે, આ બહારની ચીજ છે. અંતરમાં એનાથી જુદો આત્મા બિરાજમાન છે, જ્ઞાનમય દર્શનમય. જે અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ, આત્મામાં અત્યારે વર્તમાનમાં પ્રગટ છે ચૈતન્ય સ્વભાવ. દેખાતો તને નથી એટલે નથી, તને દેખાય નહીં એટલે નથી, કોણ કહે? છે છે ને, અંતરંગમાં પ્રગટ શબ્દ પીળો છે. પ્રગટ થાય છે તે તો પરિણામ છે, અને પ્રગટ છે તે જીવ તત્વ છે. પ્રગટ થાય છે તે નવ તત્વ છે. નવ તત્વ પ્રગટ થાય પણ જીવ તત્વ પ્રગટ થાય, પરિણામ પ્રગટ થાય અને પરિણામ નાશ પામે પણ જીવ પ્રગટ, જીવ તો પ્રગટ અનાદિ અનંત છે. છે ને, પ્રગટ શબ્દ પીડ્યો છે. જો અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ, સંવર નિદ્રા ને મોક્ષ તો સૂક્ષ્મ છે પણ ભગવાન આત્મા તો અતિ સૂક્ષ્મ છે. કેમ કે સંવર નિદ્રા ને મોક્ષ એમાં તો કર્મની સાપેક્ષતા આવે છે, માટે આની અપેક્ષા એ થોળ છે, સૂક્ષ્મ હોવા છતાં. અને ભગવાન આત્મા નિરપેક્ષ છે, એ તો અતિ સૂક્ષ્મ છે. એ સૂક્ષ્મ હોવા છતાં જ્ઞાનથી ગમ્ય છે, જ્ઞાનથી ગમ્ય છે. રાગની ક્રિયાથી ગમ્ય નથી, શાસ્ત્ર જ્ઞાનથી ગમ્ય નથી, આત્મજ્ઞાનથી ગમ્ય છે. ગમ્ય એટલે જણાય છે. અંતરંગમાં પ્રગટ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ, ચૈતન્ય જ્ઞાન ને આનંદની મૂર્તિ આત્મા છે. ચૈતન્ય જેનો સ્વભાવ છે, રાગદેશી સ્વભાવ વિભાવ છે, એ આત્માનો સ્વભાવ નથી. તેના અવલંબનના બળ વડે, પરના અવલંબનની નહીં, કર્મનું અવલંબન નહીં, રાગનું અવલંબન નહીં, શાસ્ત્રનું અવલંબન નહીં, ઇન્દ્રિય જ્ઞાનનું અવલંબન નહીં, પણ પોતાનો ત્રિકાળ સ્વભાવ એનું અવલંબન લઈને, તેના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી જુદી કરી. આ સર્વથા શબ્દ ખટકે જગતને. સર્વથા ભિન્ન છે દ્રવ્ય ઇન્દ્રિય. દ્રવ્ય ઇન્દ્રિય સર્વથા ભિન્ન કયો, પણ ભાવ ઇન્દ્રિય કથનચિત કયો કે નહીં? કથનચિત નથી. આવશે ભાવ ઇન્દ્રિયમાં ત્યારે વાત. અત્યારે તો કહે છે કે આ જળના પરિણામ છે, જળ છે ચેતનથી સર્વથા ભિન્ન છે એમ જે જાણે તેણે દ્રવ્ય ઇન્દ્રિય જીતી. એટલે જીતી એટલે કે દ્રવ્ય ઇન્દ્રિય દ્વારા હું જાણતો જ નથી, આંખ દ્વારા જાણતો નથી, કાન દ્વારા સાંભળતો નથી. કેમ કે મારે કાન જ નથી, કાન નથી તો કાન દ્વારા ક્યાંથી સાંભળું? નાક વિનાનો છું, નાક દ્વારા હું સૂંઘતો નથી. હું તો જ્ઞાન દ્વારા આ બધા પદાર્થોને જાણું એવો મારો સ્વભાવ છે એમ જાણીને નિમિત્તનો પક્ષ છોડીને ઉપાદાનના પક્ષમાં આવતા અનુભવ થાય.
આવતીકાલે સવારે વિદ્વાનભાઈથી લાલચંદભાઈ મોદીનું સવારે પ્રવચન 9 થી 10 થાય, અને આવતીકાલે બપોરે બી 3 થી 4 ચર્ચા આવજો.
પરિણામી ભેદ વિનાની જીનવાણી માતનો જય
ભક્તાળી કી સજનો
દેવ